શ્રી એસ એન તાવરિયા એક સ્પિરિચ્યુઅલ ટીચર અને આર્ષ દ્રષ્ટા હતા. એમના ઘણા સ્ટુડન્ટ્સ હતા જે એમને એ સ્ટુડન્ટ્સને યોગનું જ્ઞાન આપેલું. આ યોગનું જ્ઞાન નાના બાળકોને પણ એમને આપવાની ઈચ્છા હતી. 1993ની અંદર મૈસૂરથી એક ભાઈ એમને મળવા આવેલા. અમને મૈસૂર આવવાનું આમંત્રણ આપ્યું. પહેલાં તો શ્રી તાવડિયાજી ના પાડતા હતા કે હું મૈસૂર નહીં આવું, પણ જ્યારે એ ભાઈએ કીધું કે હું 100 થી 150 છોકરાઓ 7 વર્ષથી 13 વર્ષની ઉંમરની વચ્ચે લઈ આવીશ અને તમે એમને આ જે શ્વાસનું જ્ઞાન છે, 3-step રિધમિક બ્રીધિંગ જે તમે બધાને આપો છો, આ છોકરાઓને પણ તમે શીખડાવો, તો એમને તરત હા પાડી દીધી. કારણ કે એમની એક ઈચ્છા હતી કે નાના બાળકો આ શ્વાસનું લય, આ શ્વાસનું રિધમ અપનાવે અને શીખે. તો આપણે આજે થોડું વિચારીએ કે બાળ ઉછેર શું છે, અને તાવડિયાજીની ગાઈડન્સ લઈ અને 3-step રિધમિક બ્રીધિંગનો ઉપયોગ કરીને આપણે કઈ રીતે સરખી રીતે બાળકોનો ઉછેર કરી શકીએ. પેરેન્ટિંગ, જાણે કે આપણે મા બાપ ક્યારે બનીએ છીએ. ઘણાને એમ થાય છે કે બાળક ગર્ભમાં રહી જાય પછી આપણે મા બાપ બનીએ છીએ, કે બાળક જન્મ લે પછી આપણે મા બાપ બનીએ છીએ. પણ તાવડિયાજી કહેતા હતા કે ગર્ભ રહે એના 1 વર્ષ પહેલાં આપણે મા બાપ બનીએ છીએ. હજી તો સ્ત્રી પુરુષનું મિલન નથી થયું, હા, એ ગર્ભને માટે, પણ એ કન્સેપ્શન માટે સ્ત્રી પુરુષનું મિલન નથી થયું, પણ એ 1 વર્ષ પહેલાંથી પ્લાનિંગ સરખી રીતે થઈ જવું જોઈએ. 1 વર્ષ પહેલાં જે કપલને બાળક કરવું છે એ લોકોની વચ્ચે એક નક્કી થઈ જાય કે આપણે પ્લાનિંગથી બાળક કરવું છે. આ બાળક કોઈ એક્સિડન્ટથી ન થવું જોઈએ કે આપણને સેક્સની ભૂખ થઈ અને સેક્સ કર્યું અને બાળક રહી ગયું. આ બાળક બરાબર પ્લાનિંગથી થવું જોઈએ અને એક્સિડન્ટ ન હોવું જોઈએ. તો 1 વર્ષ પહેલાંથી જે આપણે સેક્સ કરીએ એ પ્લાનિંગથી થાય અને ખાલી બાળક માટે થાય, સેક્સની મોજ લેવા માટે નહીં. બીજું કે 1 વર્ષ પહેલાં એવી દવાઓ આવે છે જે બાળકના ઇન્ટેલિજન્સ ઉપર ડાયરેક્ટલી કામ કરે, તો મા બાપ બંને આ દવાઓ ખાઈ શકે, આ ઔષધિ ખાઈ શકે, જેનાથી બાળકનું ઇન્ટેલિજન્સ વધારે ખીલી શકે આવનારું બાળક. બીજું, અંદર એક ભાવના હોવી જોઈએ કે પ્રકૃતિની શૂન્યતામાંથી, પ્રકૃતિના ગર્ભમાંથી આપણે એક બાળકને આવાહન કરીએ છીએ, એને ઇન્વિટેશન આપીએ છીએ. તો એ ભાવનાથી કે એક ડિવાઇન ફ્રેગમેન્ટ, એક ભગવાનનો અંશ આપણે ત્યાં જન્મ લેવાનો છે, અને એ ભાવનાથી આપણે સેક્સ કરીએ છીએ અને વ્યવહાર કરીએ છીએ કે આ ભગવાનનો અંશ આપણે ત્યાં જન્મ લેવાનો છે. હવે નક્કી થાય કે હવે બાળક કરવું છે, તો એની ક્રિયા તાવડિયાજીએ બતાવેલી. એમને કીધું કે અમુક એવા ઝાડ છે જેમનું કોમ્યુનિકેશન એવી સૃષ્ટિની અંદર છે જ્યાંથી ગર્ભ રહે છે, જ્યાંથી બાળક આવે છે. સૌથી મુખ્ય ઝાડ છે ઉમરો. તો જે કપલને બાળક કરવું છે, કન્સેપ્શન કરવું છે, એ લોકો કોઈ પણ રવિવાર સવારે ઉમરાની નીચે 3-step રિધમિક બ્રીધિંગ કરે, આંખ બંધ કરી, ને એની એવી ભાવનાથી કે આ ઉમરાનું ઝાડ કોઈક સારા બાળકને, કોઈક સારા આત્માને, હા આ માતા પિતા દ્વારા, હા આ ધરતી ઉપર મોકલે. જેવું એ ઉમરાની નીચે બેસશે, 5 મિનિટ, 10 મિનિટ, અડધી કલાક 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ કરતા, તો ઉમરાના ઝાડ ઉપરથી કંઈક એમના ખોળામાં એમની ઉપર કંઈક પડશે, કંઈક ડાળખી, કંઈક પાંદડું, કંઈક ઉમરાનું ફલ. એ જે પડે એ લઈ અને બરાબર ઘૂંટી અને દૂધ સાથે બેઉ જણા પી જાય. પછી નક્કી કરે કે કઈ તારીખથી એ લોકોને કન્સેપ્શન કરવું છે, સેક્સમાં ઉતરવું છે. કોઈ પણ ગુરુવાર લેવો જોઈએ. ગુરુ પુત્રકારક છે અને તાવડિયાજી ગુરુવારમાં બહુ માનતા હતા, તો કોઈ પણ ગુરુવાર લે. જે ગુરુવાર નક્કી થાય, તો ગુરુવાર જ્યારે સૂર્ય ઉદય થાય છે એ ગુરુકાલનો પીરિયડ હોય છે. તો એ ગુરુકાલની અંદર કન્સેપ્શન થાય એ રીતે ગોઠવણી કરે. એ ગુરુકાલના અમુક તબક્કા હોય છે, જે પહેલા 24 મિનિટ સૌથી વધારે પાવરફુલ હોય છે. એ ગુરુકાલ 1 કલાક સુધી રહે છે. સે ગુરુવાર સવારે 6 વાગે સૂર્યનો ઉદય થાય તો 6 થી 7 આપણે એને ગુરુકાલ કહેશું. પણ એમાં પહેલી 24 મિનિટ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એ કપલ સે 6 વાગે સૂર્યોદય થતું હોય તો વહેલા ઉઠે, નાહી ધોઈ, બરાબર બધા રિફાઇનિંગ એક્સરસાઇઝીસ કરી લે અને 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ સાથે 1 માળા ગાયત્રી જપ કરે. સેની માટે કરે કે આ જે બાળક આવે છે, હા એ જે આત્મા આવે છે, એ કંઈક કવચ લઈને આવે કે કોઈ પણ ખરાબ વિચાર એને અસર ન કરે, કોઈ પણ નેગેટિવ ભાવ એ બાળકને, જે આવવાવાળું બાળક છે, એને અસર ન કરે. બીજું, સેક્સ કરતા પહેલા એ રૂમમાં એક ઘીનો દીવો ને જલાવે. પછી સેક્સ કરે બાળક માટે અને સેક્સ પૂરું થાય, હા એ ગુરુકાલની અંદર સૂર્ય ઉદય પછી ગુરુકાલમાં સેક્સ કરે અને સેક્સ પૂરું થાય પછી સ્ત્રી સૂતી રહે એ પથારી ઉપર, ઘૂંટણ થોડા ઉપર કરી અને 20 મિનિટ સુધી 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ કરે. પછી બાથરૂમમાં જઈ અને ઠંડા પાણીએ માથે નાહી લે. હવે જે બીજો પ્રોગ્રામ બને છે એ અઠવાડિયા પછી, એટલે આવતા અઠવાડિયે ફરીથી ગુરુવારે ફરીથી આ જ પ્રોગ્રામ રિપીટ થાય, દર ગુરુવારે જ્યાં સુધી ગર્ભ રહેતું નથી. કોઈ પણ વચ્ચેના દિવસે એ લોકો સેક્સ ન કરે. હવે જે તારીખે પહેલો ગુરુવાર છે, બની શકે તો એ માતા પિતા જે બનવાના છે 3 મહિના અગાઉથી બ્રહ્મચર્ય પાલન કરે કે જે પહેલું બીજ પડે એ એકદમ પાવરફુલ પડે. આ સાયન્સની વાત નથી, આ યોગની વાત છે. તો આ થઈ કન્સેપ્શનની વાત. હવે એક વખત કન્સેપ્શન રહી ગયું, પછી જે દવાઓ આપણે કન્સેપ્શન માટે લેતા હતા એ મૂકી દઈએ છીએ અને ગર્ભને બરાબર પ્રોટેક્ટ કરે, ગર્ભને સરખી રીતે સાચવી રાખે એવી દવાઓ આપણે લઈએ છીએ અને એ માતાને લેવાની છે એ દવા. બીજું, આ 9 મહિનાનું પીરિયડ બહુ જ અગત્યનું હોય છે જ્યારે બાળક ગર્ભમાં હોય છે. મનુષ્ય જે સમયમાં જીવે છે એ છે લોગરિધમિક ટાઈમ. મનુષ્યને લાગે છે કે બાળપણનો 1 કલાક અને બુઢાપાનો 1 કલાક સરખો છે, પણ હકીકતે બાળપણમાં જે સ્પીડે એની એનર્જીસ કામ કરે છે, જે પાવરથી એની એનર્જીસ કામ કરે છે, એ બુઢાપામાં કરતો નથી. તો સાયકોલોજીકલી ગણીએ તો કદાચ બાળપણનું 1 કલાક એ બુઢાપાનો 10-15 કલાક બરાબર હશે. એવી જ રીતે જે બાળક 9 મહિના ગર્ભમાં રહે છે, એ જે સ્પીડ એની અંદરની પ્રોસેસીસ બધી ચાલે છે. હા, 1 મહિના પછી ડાયજેસ્ટિવ પ્રોસેસ ચાલુ થાય છે, 4.5 મહિના પછી મૂવમેન્ટ આવે છે, 9 મહિનાની અંદર બ્રેઇન પ્રોસેસીસ બને છે. આ બધું જે સ્પીડથી ચાલે છે જીવનની અંદર, આ બાળક કોઈ દિવસ એના અંદરના પ્રોસેસીસ આ સ્પીડ ઉપર ફરીથી આવતા નથી. એ બાળક જે દ્રષ્ટિથી દુનિયાને જોયે છે, જે એમનું સ્પીડ ઓફ પરસેપ્શન છે, એ સ્પીડ ઓફ પરસેપ્શન બહુ સ્લો છે કમ્પેર્ડ ટુ ધ સ્પીડ જે એમના ઇનર પ્રોસેસીસ ચાલે છે. એ બાળકના એ ઇનર પ્રોસેસીસ બહુ ભયંકર સ્પીડે ચાલે છે. 9 મહિનાની અંદર જાણે કે એક તાંડવ નૃત્ય માના ગર્ભમાં રચાય છે. એમાં સૌથી રહસ્યમય, સૌથી મિસ્ટીરિયસ બ્રેઇનનું ડેવલપમેન્ટ છે. બ્રેઇનનું ડેવલપમેન્ટ 3જા અઠવાડિયાથી ચાલુ થાય છે અને 9મે મહિને જ્યારે બાળક જન્મ લે છે ત્યારે એનું બ્રેઇન પૂરું ડેવલપ્ડ હોય છે. એકો એક સેલ ડેવલપ્ડ હોય છે. આપણે કહીએ છીએ કે 1 બિલિયન બ્રેઇન સેલ્સ. તો આ 1 બિલિયનમાં 70 વર્ષની જિંદગીમાં એકે વધારે સેલનો ઉમેરો નથી થતો. ઓછા થાય છે જેમ ઉંમર થાય છે, પણ બ્રેઇન જ્યારે 9 મહિનાનું બાળક જન્મ લે છે ત્યારે એનું બ્રેઇન ફૂલ્લી ડેવલપ્ડ હોય છે. તો આપણે એ 9 મહિનાની અંદર એ માતા જેટલું 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ કરશે એટલું આ બ્રેઇનનું ડેવલપમેન્ટ વધારે સારી રીતે થશે. અને આ બહુ અગત્યની વાત છે, કારણ કે ત્યાર પછી કોઈ શક્યતા રહેતું નથી. હવે જ્યારે બાળક જન્મ લે છે ત્યારે એ બ્રેઇન ભલે ફૂલ્લી ડેવલપ્ડ હોય, પણ જે બ્રેઇન સેલ્સ છે એ બે વચ્ચેની જે કનેક્શન્સ છે, જેને સાયન્સ સાયનેપ્સિસ અને એક્સોન્સ કહે છે, એ હજી જાગૃત નથી. એને 9 વર્ષ લાગે છે પૂરા જાગૃત થતા. પણ ફરીથી એમાં પહેલાં 3 વર્ષ સૌથી અગત્યના છે, બાકીના 6 વર્ષમાં જરા પ્રોસેસ ધીમી પડે છે. તો આપણે જોયું બાળક એક લોગરિધમિક સ્કેલમાં જન્મે છે કે 9 મહિનામાં જે કંઈ એ બાળકની અંદર થાય છે એ 70 વર્ષની જિંદગીમાં નથી થતું. એના પછી જે 3 વર્ષમાં થાય છે એ બાકીના 70 વર્ષના જિંદગીમાં નથી થતું. તો એ આ પહેલાં વર્ષો બહુ નાજુક છે અને બરાબર માતા પિતાએ જોવું જોઈએ કે આ બાળકનું ઉછેર સરખી રીતે એ 9 મહિનાની અંદર અને પહેલા 9 વર્ષની અંદર સરખી રીતે થાય છે. હવે જે બે બ્રેઇન સેલ્સ વચ્ચેનું કનેક્શન જેટલા વધારે જાગૃત થશે એ વધારે એ ચાઇલ્ડ ઇન્ટેલિજન્ટ બનશે, હોશિયાર બનશે, સમજદાર બનશે. હવે આ કનેક્શન્સ બહુ જ નાજુક છે અને એ બાળક જે મોટું થાય એને કંઈ પણ શોક લાગે, એને ક્યાંક ગુસ્સો દબાવવો પડે, એને ક્યાંક કંઈક દુઃખ દબાવવું પડે, તો આ બ્રેઇન કનેક્શન્સ ઉપર એક ઊંધી અસર પડે છે. દાખલા તરીકે હું એક ચોપડી વાંચતો હોઉં અને એટલો એ ચોપડીની અંદર મશગુલ હોઉં અને મારો બાળક મને કંઈક પૂછવા આવે, 2 વર્ષનું બાળક કે 3 વર્ષનું બાળક મને કંઈક પૂછવા આવે અને કોઈ ચૂપ બેસને જોતો નથી, હું ચોપડી વાંચું છું, તો એને જે ગમ દબાવવું પડે છે તે વખતે, તો જે કનેક્શન્સ 2 સેલ વચ્ચે બન્યા છે બ્રેઇનની અંદર, એ મારા ગુસ્સાથી અને જે ગમ એને દબાવવું પડે છે એનાથી ઘણા કનેક્શન્સ ત્યાં મરી જાય છે, ડિસ્ટ્રોય થઈ જાય છે. તો આપણે જ્યારે બાળક ઉપર કોઈ ગુસ્સો કરીએ છીએ ત્યારે બહુ મોટી આપણાથી હિંસા થઈ જાય છે, એમના બ્રેઇન ઉપર બહુ મોટી હિંસા થાય છે. આ બ્રેઇન કનેક્શન્સ આપણે જો વધારે ને વધારે એને સરખા વિકસાવવા હોય તો એક જ રસ્તો છે કે આપણે એને પ્રેમ આપીએ અને સંવેદના આપીએ, હાથેથી ટચ કરીએ, વાલ કરીએ. તો જેટલું આપણે એને સંવેદના આપશું, વાલ આપશું, તો એટલા વધારે કનેક્શન્સ બનશે બ્રેઇન સેલ્સની વચ્ચે. હવે નવ વર્ષે શું થાય છે કે જેટલા કનેક્શન્સ એ બ્રેઇન સેલ્સ વચ્ચે બની ગયા છે, જાગૃત થઈ ગયા છે, એટલા શરીર રાખે છે. બાકીના જે કનેક્શન્સ જાગૃત નથી થયા, હવે જિંદગીભર એ કોઈ દિવસ થશે નહીં, કારણ કે તે વખતે બોડી ઇન્ટેલિજન્સ એ કનેક્શન્સને ડિસ્ટ્રોય કરી નાખે છે. એટલે એ બાળકનું બ્રેઇન કાર્યવત નવ વર્ષે એની ફૂલ પોટેન્સીમાં થઈ ગયું છે. તો 0 to 9 years આપણે ખાસ જોવું જોઈએ કે એ બ્રેઇન વધારે ને વધારે ઇન્ટેલિજન્સ પામી શકે, વધારે ને વધારે સક્રિય બની શકે, વધારે ને વધારે પાવરફુલ બની શકે. બીજી વસ્તુ તાવડિયાજીએ કીધેલું કે એ બ્રેઇન સેલ્સના કનેક્શન્સ પગના તળિયા સાથે છે, એટલે ત્યાં જેટલું આપણે એને ત્યાં ઘસશું કે ગલગલિયા કરશું, એ રીતે એ બ્રેઇન કનેક્શન્સ વધારે મજબૂત બનશે. જ્યારે સ્ત્રી પુરુષ ભેગા થાય છે બાળક કરવા માટે, ત્યારે બે પ્રોસેસીસ ચાલુ થાય છે. એક આપણે જોયું કે શરીરનું બંધારણ થાય છે, બ્રેઇનનું બંધારણ થાય છે, અને કઈ રીતે થાય છે. આ પ્રોસેસીસ દેખાય છે, સાયન્સને દેખાય છે, પણ યોગની દ્રષ્ટિએ એની સાથે સાથ બીજા પણ પ્રોસેસીસ ચાલુ થાય છે જે સાયન્સને દેખાતા નથી. આ છે એનું સંસ્કારનું બંધારણ. યોગ કહે છે કે આ બાળક કંઈક લઈને આવ્યું છે, આ જે લઈને આવ્યું છે એ છે એમના સંસ્કાર. અને એ સંસ્કાર ઘણા બધા છે, હજારો સાલ જૂના છે, એ જુદા જુદા ગ્રુપ્સની અંદર છે. એ સંસ્કારોમાંથી કયા વ્યક્ત થવાના છે આ જીવનમાં, એમાંથી આ બાળક એક વ્યક્તિ બનશે. તો એ બાળક એક રો મટીરિયલ જેવું છે, જેની અંદર સંસ્કારો ઘણા બધા છે. જેવી રીતે બ્રેઇન સેલ્સ વચ્ચે કનેક્શન બને છે, એ જ રીતે કયા કયા સંસ્કારો વચ્ચે કનેક્શન જાગૃત થાય છે. બ્રેઇન સેલ્સ વચ્ચે કનેક્શન 9 વર્ષ સુધી થાય છે, અને સંસ્કારો વચ્ચે કનેક્શન 15મેં વર્ષ સુધી થાય છે. એટલે જે જે સંસ્કારો વચ્ચે કનેક્શન્સ થાય છે, એ સંસ્કાર પછી આ જીવનની અંદર તરી આવે છે, અને આપણે કહીએ છીએ કે આ બાળક આ વ્યક્તિ છે. એટલે આ સંસ્કારો આ જીવનમાં દેખાયા, બાકીના સંસ્કારો સુષુપ્ત રહે છે. એવું નથી કે એ સંસ્કારો વ્યક્ત ન થઈ શકે, પણ બહુ ડિફિકલ્ટ છે. જેમને જે સંસ્કારોમાં કનેક્શન્સ નથી થયા, એ વ્યક્ત ફરીથી આ જીવનમાં કરવા હોય તો એ બાળકને યોગના માર્ગે જવું પડે છે. નોર્મલી આપણને દેખાતા નથી કે આ સંસ્કારો જે અવ્યક્ત રહ્યા એ કયા છે, કઈ જાતના છે, પણ ગુરુ જેવી વ્યક્તિ હોય, જેવું કે તાવડિયાજી, એ લોકો એ સંસ્કાર જોડે ડાયરેક્ટ કામ કરતા હોય છે, અને એ લોકોને ખ્યાલ આવતો હોય છે કે ભલે આટલા સંસ્કાર વ્યક્ત થયા છે, પણ આ જ બાળકની અંદર હજી આટલો ખજાનો અંદર પડેલો છે જે વ્યક્ત થઈ શકે, અને યોગ દ્વારા જે સંસ્કાર અવ્યક્ત હતા એને વ્યક્ત કરવાની ગુરુ કોશિશ કરતા હોય છે. એમાં સૌથી પ્રખ્યાત એક્ઝામ્પલ આપણા દેશની અંદર અંગુલીમલનો છે. અંગુલીમલ એક ચોર હતા, એ લૂંટેરા હતા, અને એમનું લૂંટનું એમને ઈગો એટલું બધું હતું કે એ જેને લૂંટતા હતા એમની આંગળી કાપી અને એમની માળા બનાવી લેતા હતા, અને એ માળા જ્યારે એ પહેરતા હતા એમનું નામ બન્યું અંગુલીમલ. આખું દેશ અંગુલીમલથી ગભરાતું હતું. એ જે ફોરેસ્ટમાં અંગુલીમલ હતા, એ જંગલમાં અંગુલીમલ હતા, એ જંગલમાંથી બુદ્ધ ભગવાનનું પસાર થવાનું થયું. બુદ્ધ ભગવાનનો સામનો અંગુલીમલ સાથે થયો, અને અંગુલીમલ એ લૂંટ કરવાનું છોડી દીધું. લોકોએ પૂછ્યું બુદ્ધ ભગવાનને કે તમે અંગુલીમલને દીક્ષા કેમ આપો છો, એ તો લૂંટેરા છે. પણ જે અંદર અવ્યક્ત સંસ્કાર હતા, સાધુના, સાધકના, અંદરના સીકરના, એ બુદ્ધને દેખાયા હતા, કારણ કે એ ગુરુ હતા. એટલે એમને દીક્ષા આપી, અને જે સંસ્કાર અવ્યક્ત રહ્યા અંગુલીમલમાં એના જીવનમાં એ વ્યક્ત થઈ શકે. એવી જ રીતે ભલે એક બાળક એક જાતનું વ્યક્તિ બને છે, પણ એની અંદર અવ્યક્ત ઘણું રહી જાય છે. અને એ વ્યક્ત કરવાનો સૌથી સરળ માર્ગ છે 3-step રિધમિક બ્રીધિંગ. હવે કયા સંસ્કાર વ્યક્ત થવાના છે, એ કઈ રીતે થાય છે, અને માતા પિતાનું રોલ એમાં શું છે, એ આપણે જોવું જોઈએ. જેવું કે બાળક ઉપર હું ગુસ્સો કરું તો એ બાળકને મારી ઉપર ક્રોધ આવે છે, એ ક્રોધને એને દબાવવું પડે છે. એ વ્યક્તિ જ્યારે એ ક્રોધ અંદર દબાવે છે, એ દુઃખ અંદર દબાવે છે, તો જે સંસ્કારમાં દુઃખ છે એ સંસ્કાર તરત જ જાગૃત થાય છે, એ દુઃખનું એનર્જી લેવા માટે, એ દુઃખનું પેટર્ન લેવા માટે. એ દુઃખનું સંસ્કાર જે બાળક એ વખતે જીવે છે, એ અંદર જે સંસ્કારો દુઃખના છે એ જાગૃત થઈ જાય છે, એટલે એના વ્યક્તિત્વમાં દુઃખનું સંસ્કાર ખીલી ઉઠે છે. આપણે જો આપણા બાળકની અંદર પ્રેમના સંસ્કાર ખીલાવવા હોય તો એ 15 વર્ષની ઉંમર સુધી જેટલું પણ પ્રેમ આપી શકીએ એટલું સારું. તો એ જે દુઃખના સંસ્કાર, પીડાના સંસ્કાર કે ક્રોધના સંસ્કાર નહીં ખીલે, અને એની બદલે પ્રેમના સંસ્કાર વ્યક્ત થશે. આ 15 વર્ષની ઉંમર સુધી આ બાળકના જે શરીર છે, જે અંદર સંસ્કારનો પ્રદેશ છે, એ બેઉ વચ્ચે 7 શક્તિઓ ખીલે છે. એમાંથી સૌથી પહેલી શક્તિ છે સેન્સિટિવિટી અને સેન્સિટિવનેસ. સેન્સિટિવિટી એટલે એના ઇન્દ્રિય કેટલા તેજ છે. તો પહેલું એને આપણે જે એજ્યુકેશન આપવું જોઈએ નાના બાળકને, એ કેમ સાંભળવું, કેમ જોવું, આંખની જોવાની શક્તિ કેમ વધારવી, કાનની સાંભળવાની શક્તિ કેમ વધારવાની, ચામડીની સ્પર્શની શક્તિ કેમ વધારવાની, જીભની સ્વાદની શક્તિ કેમ વધારવાની. જો આ આપણે કરી શકીએ તો એના એક એક ઇન્દ્રિય એકદમ તેજ બને છે. અને કદાચ એવું પણ બની શકે કે જે નોર્મલ માણસ સ્પર્શ નથી કરી શકતો, જોઈ નથી શકતો, સાંભળી નથી શકતો, એ બાળક આ જ જીવનમાં એ જોવા માંડે અને સાંભળવા માંડે. આ રીતે એના ઇન્દ્રિય તેજ બને છે. જો આ ન બને તો એ જે સેન્સિટિવિટીથી ઇન્દ્રિય તેજ બને છે, એની બદલે બીજી એનર્જી એના જીવનમાં ખીલે છે, જેનું નામ છે સેન્સિટિવનેસ. સેન્સિટિવનેસ એટલે નાની નાની વાતમાં એ પછી દુઃખી થવું, નાની નાની વાતમાં ક્રોધ ઉત્પન્ન થવું, નાની નાની વાતમાં ઇરિટેશન આવવું. તો જો ઇન્દ્રિય તેજ હોય તો આ રીતે એ બાળક ક્રોધી નહીં થાય કે ઇરિટેટ નહીં થાય. તો એ ઇન્દ્રિયનું એજ્યુકેશન સૌથી પહેલાં થવું જોઈએ. આ છે એનર્જી ઓફ સેન્સિટિવિટી. બીજું મુખ્ય એનર્જી જે ખીલે છે એ છે સેક્સ એનર્જી. અને આ એનર્જી લગભગ 15મા વર્ષે ખીલે છે. તો એ એનર્જી ખીલે ત્યારે એક અદ્ભુત વસ્તુ બને છે કે જે સંસ્કાર અત્યાર સુધી સુષુપ્ત હતા પણ વ્યક્ત થયા હવે, અને જે સંસ્કાર તરલ બન્યા, એ સંસ્કારની ભૂમિ હવે દ્રઢ બની જાય છે. હવે આ બાળકનું વ્યક્તિત્વ જો આ જીવનમાં બદલાવવું હોય તો બહુ ડિફિકલ્ટ પડશે, કારણ કે સેક્સ એનર્જીથી એ સંસ્કારો દ્રઢ બની જાય છે. અને આપણે કહીએ છીએ કે આ બાળક આ વ્યક્તિ છે. પછી એ વ્યક્તિનું જીવન બદલાતું જ નથી. એટલે ઇમ્પોર્ટન્ટ છે કે સેક્સ એનર્જીને એવી રીતે આપણે માર્ગ આપીએ કે એ સંસ્કારો જે ખીલી ગયા છે એને બહુ દ્રઢ ન બનાવે. તો આ જો બની શકે તો આખી જિંદગી એ બાળક નવી નવી રીતે નવી નવી વસ્તુઓ શીખી શકશે, કારણ કે સંસ્કારોનું જે મેપ છે, જે વ્યક્તિત્વ છે, એ એટલું દ્રઢ નથી બન્યું. જાણે કે આખું જીવન આ બાળક એક સ્ટુડન્ટનો ભાવ હૃદયમાં રાખીને જીવી શકશે. તો આ સેક્સ એનર્જીને કઈ રીતે માતા પિતા વાળી શકે? સૌથી પહેલી વસ્તુ જે માતા પિતા કરી શકે એ 7 વર્ષની ઉંમરથી એ બાળકને 3-step રિધમિક બ્રીધિંગ શીખવાડે. જો એ કરે તો સેક્સ એનર્જી જ્યારે જાગે છે તો સેક્સ એનર્જી સાથે જે બધાય ઇમેજિનિંગ્સ આવે છે, જે બધાય બ્રૂડિંગ્સ આવે છે, જે બધાય ડે ડ્રીમિંગ્સ આવે છે એ બાળકને, એ કોઈ દિવસ એને આવશે નહીં. એ સેક્સ એનર્જી એકદમ રિધમ એન્ડ બેલેન્સમાં જાગશે. એ જરાય અંદર એવી કોઈ પણ સેક્સનું ઇમેજિનેશન ઊભું નહીં કરે એ બાળકમાં. અને આ જો બનશે તો એ બાળકની અંદર એનર્જીનો બહુ મોટો બચાવ બનશે. બીજું, એ સેક્સ એનર્જીને કોઈ પણ ક્રિએટિવ માર્ગે પહેલાં એ વાળી શકે છે. પેઇન્ટિંગ, કોઈ પણ સ્કલ્પચર, ગાર્ડનિંગ, એવા કોઈ પણ ક્રિએટિવ માર્ગ એ જો સેક્સ એનર્જીને આપી દે તો એ સેક્સ એનર્જી એટલું બધું ગંભીર બનતું નથી એ બાળકના જીવનમાં. તો જ્યારે સેક્સ એનર્જી જાગે છે ત્યારે માતા પિતાએ એ સેક્સ એનર્જીનું સરખું સમજણ એ બાળકને આપવું જોઈએ. એની પહેલાં એ લોકોએ 3-step રિધમિક બ્રીધિંગ શીખવાડી દીધું અને ક્રિએટિવિટી આપ્યું. એટલે સેક્સ એનર્જી જે જાગે છે એ એટલી બધી ઉથલ પાથલવાળી નથી જાગતી, એકદમ રિધમ એન્ડ બેલેન્સમાં જાગે છે. અને પછી એનું પૂરું સમજણ માતા પિતા આ બાળકને આપે છે. અચ્છા, હવે બીજું, આ 15 વર્ષની અંદર માતા પિતા શું કરી શકે? પહેલી વસ્તુ કે સ્લીપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નાનપણથી સ્લીપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બ્રેઇનનું ડેવલપમેન્ટ સ્લીપમાં થાય છે. એક અગત્યની વાત જે રહી ગઈ કે સ્લીપનો પીરિયડ જેટલો લાંબો હશે એટલું વધારે બ્રેઇનનું ડેવલપમેન્ટ થશે. એટલે કે જે બાળક, નવું જન્મેલું બાળક છે, એનું ફીડિંગ ટાઈમ માતા પિતાએ સરખું ગોઠવી લેવું જોઈએ. તાવડિયાજી કહેતા હતા કે એક એવો ટાઈમ હોવો જોઈએ, અને એ ટાઈમ હોવો જોઈએ રાતે 11 થી સવારે 5, જ્યાં કોઈ પણ ફીડિંગ ન થાય. એટલે એ બાળકને બરાબર નાનપણથી આદત પાડી દેવામાં આવે છે કે 11 થી 5 એ પૂરું સૂઈ જાય છે. એ ભૂખ લાગે તોય એ દૂધ માટે ઉઠતું નથી. જો આ બની શકે તો એ બાળકને જીવનની અંદર કોઈ દિવસ નિંદ્રાની બીમારી થશે નહીં અને એનો વિકાસ બહુ અદ્ભુત રીતે થશે. નાનપણથી 3-step કેસેટ મૂકવી, બીજું સારું મ્યુઝિક મૂકવું કે એ મ્યુઝિકની અસર એના બ્રેઇન સેલ્સ ઉપર પડે. જ્યારે બાળક 5 વર્ષનો થાય, 7 વર્ષનો થાય, ત્યારે કોઈ પણ માતા પિતાએ રોજ રાતે એને સુવડાવવાનું પ્રયાસ કરવું, એને એકલું ન સુવા દેવું. એને 3-step રિધમિક બ્રીધિંગમાં ધીમે ધીમે સુવડાવવું, 2 આંખની વચ્ચે, 3જું નેત્ર ઉપર. એ માતા પિતાએ ધીમે ધીમે હાથ ફેરવવું અને એને કહેવાનું કે અહીંયા ગોલ્ડન લાઇટ જો, અને વારી ઘડીએ પૂછવાનું કે તારું મન વિચારોમાં ચડી જાય છે કે તું ગોલ્ડન લાઇટ જોઈએ છે. એ લાઇટને તું ટચ કરે છે, તું સેન્સ કરે છે, ફીલ કરે છે, એનું ભાવ અંદર થાય છે, એનું સંવેદના અંદર થાય છે, એ વારી ઘડી એને પૂછ્યા કરવાનું. તો એ ગોલ્ડન લાઇટને પકડવાની જે શક્તિ છે એનામાં આવશે. આ છે ધારણા શક્તિ. આ ધારણા શક્તિ નાનપણથી બાળકોમાં ખીલવવાની બહુ જ જરૂરી છે. તો રોજ રાતે કોઈ પણ એક માતા પિતાએ બાળકને સુવડાવવું 3-step, અને આ ગોલ્ડન લાઇટનું પ્રયોગ એની સાથે કરવું. પછી જેમ બાળક મોટું થાય છે, આ જુદી જુદી રીતે આ ધારણા શક્તિને માતા પિતાએ એને એક ચાન્સ આપવો જોઈએ ખીલવા માટે. તાવડિયાજી અલગ અલગ પ્રયોગ કહી ગયા છે. એક પ્રયોગ છે કે કોઈ પણ એક ફોટો મૂકવો એની સામે અને કહેવાનું કે આ ફોટાને મોટું કર વિઝ્યુલાઇઝેશનથી અને નાનું કર. આ ઇમેજિનેશન નથી, આ એક જાતનું ક્રિએટિવ વિઝ્યુલાઇઝેશન છે. પછી એને કહેવાનું કે અંદર જો અને તારું શરીર અંદરથી દેખાય છે, એ શરીરને મોટું કર, નાનું કર. આ રીતે એનું ધારણા શક્તિ ખીલશે. એક મીણબત્તી મૂકવાનું, મીણબત્તીના ધુમાડામાંથી એને કહેવાનું કે તું આ લખ, તું તે લખ. ફરીથી ધારણા શક્તિ ખીલશે. આમ જુદા જુદા પ્રયોગોથી ધારણા શક્તિ એની જો ખીલાવી શકીએ તો એ બાળક બહુ અદ્ભુત વ્યક્તિ બનશે. બીજું કે આપણે આપણા બાળકની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ એ છે ઇન્વેસ્ટમેન્ટ ઓફ અટેન્શન. કે ભલે આપણે બહુ બિઝી હોય, આપણું કામકાજ હોય, બિઝનેસ હોય, પણ થોડો સમય રોજ બાળકમાં ઇન્વેસ્ટ કરતા જાય, એને વાર્તા કહીએ, એને સુવડાવવાની કોશિશ કરીએ, એની સાથે રમીએ. આ ઇન્વેસ્ટમેન્ટ જ્યારે આપણે મોટા થાય છે ત્યારે ઇટ પેઝ ઓફ. જેટલું અટેન્શન બાળકમાં નાખ્યું છે, પછી આપણે એવું કોઈ દિવસ બનશે નહીં જીવનની અંદર કે આ બાળકે મા બાપ સાથે આમ કર્યું. એ જ્યારે નાનપણમાં ઇન્વેસ્ટમેન્ટ ઓફ અટેન્શન નથી હોતું ત્યારે જ બાળક વિફરે છે અને માતા પિતા સામે પાછલી ઉંમરમાં કંઈ ને કંઈ તણાવ ઊભું કરે છે. એ બાળકને આપણે ફ્રીડમ શીખવવું જોઈએ, ફ્રીડમ ઓફ થોટ, ફ્રીડમ ઓફ ઇમોશન. એટલે આપણા વિચાર એની ઉપર આપણે થોપીએ નહીં. આપણને એમ લાગે કે ટીવી જોવું ખરાબ છે, વાત કદાચ સાચી પણ હોય કે ટીવી જોવું ખરાબ છે, પણ એનું રીઝનિંગ શક્તિને ખીલવવાની જરૂર છે કે ભાઈ તું ટીવી જોઈશ તો આમ થશે, આમ થશે, આંખને આમ થાય છે, આ રીતે અંદરના નર્વ્સ જે છે, જ્ઞાનતંતુઓ છે, એની સૂક્ષ્મતા ઓછી થઈ જાય છે, એ જ્ઞાનતંતુઓનું કામ કરવાની શક્તિ ઓછી થઈ જાય છે. છતાંય જોવું હોય તો તારી ઇન્ડિપેન્ડન્સ છે, આ એનું ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગ છે. તો ઇન્ડિપેન્ડન્ટ ડિસિશન્સ, ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગ કેમ કરવું એ એની અંદર જાગશે. કદાચ વરસાદમાં રમવાથી શરદી થતી હોય તો આપણે એને સમજાવી દઈએ કે ભાઈ તારે વરસાદમાં રમવું હોય તો તારી એક ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગ છે, તું ઇન્ડિપેન્ડન્ટ છે એની માટે, પણ એનાથી આ આ થાય છે, રમવું ન રમવું તારા હાથની વાત છે. તો એ રીતે મેક હિમ હિઝ ઓન પર્સન, બરાબર આપણા વિચાર ઉપર એની ઉપર થોપવું ને, એ નથી જવાનું વરસાદમાં રમવા, એ ટીવી બંધ કરી દે, હોમવર્ક કર, એ રીતે ડોન્ટ ડૂ ધીસ એન્ડ ડોન્ટ ડૂ ધેટ ન કરો. બાકી એ કોઈ દિવસ ઇન્ડિપેન્ડન્ટલી વિચારી નહીં શકે, અને જે ઇન્ડિપેન્ડન્ટલી વિચારી નહીં શકે એ કોઈ દિવસ યોગના માર્ગે જઈ નહીં શકે. કોઈક વખત આપણે ગુસ્સો કરવો પડે, એ ખાલી એવું કે જ્યારે એની જાનની હાનિ કે કોઈ બહુ મોટો નુકસાન થતું હોય એને, એના શરીરને, તો ત્યારે આપણે કંઈક નાની મોટી દમદાટી કરવી પડે. બાકી હું એવું નથી માનતો કે કોઈ એવો પ્રસંગ બને જ્યાં માતા પિતાને એના બાળક ઉપર ગુસ્સો કરવો પડે. બીજું છે સ્ટોરી ટેલિંગ. એક બાળક છે, એને નાનપણથી આપણે એવી રીતે શિક્ષણ આપીએ જે શિક્ષણોની અંદર પિક્ચર્સ વધારે આવે ને શબ્દ ઓછા આવે. આપણું શિક્ષણમાં શબ્દ વધારે છે અને પિક્ચર્સ ઓછા છે. એટલે એ બાળક જ્યારે 1.5 વર્ષનો હોય છે, 2 વર્ષનો હોય છે, 2.5 વર્ષનો હોય છે, આપણે એને ABC શીખડાવી દઈએ છીએ, જેક એન્ડ જિલ શીખડાવી દઈએ છીએ. એટલે એ બાળક ફટોફટ વર્ડ્સ ગ્રહણ કરી લે છે. આ વર્ડ્સની પાછળ વિચાર છે એને કોઈ દિવસ એ ખ્યાલ નથી આવતું કે આ વિચારનો આકાર શું છે, જે શબ્દ બને છે, જે લેંગ્વેજ બને છે, કે લેંગ્વેજ ખાલી એક કોમ્યુનિકેશનનું માધ્યમ છે. એને કોઈ દિવસ જિંદગીમાં પછી એને વિચારવાનો ટાઈમ નથી મળતો કારણ કે એને નાનપણમાં એ શીખડાવવામાં નથી આવ્યું, અને ધીમે ધીમે એ શબ્દનો ગુલામ બની જાય છે. એ સમજે છે કે આ શબ્દ છે એ જ વિચાર છે, પણ વિચાર શબ્દ બને છે, અને વિચાર એક અલગ વસ્તુ છે, અને વિચારની પાછળ વિચાર શક્તિ છે. તો એને બની શકે ત્યાં સુધી શબ્દથી દૂર રાખવું, બની શકે તો 5 વર્ષ સુધી એને બહુ ABC ન શીખડાવવું. ભલે માતૃભાષા શીખે ઘરમાં કામ ચલાવવા માટે, પણ એને પ્લે ગ્રુપમાં ન મોકલવું, ABC ન શીખડાવવું, જેક એન્ડ જિલ ન શીખડાવવું. આપણું જે બ્રેઇન છે, જે શબ્દ સમજે છે, એ બ્રેઇનનો બહુ નાનો ભાગ છે, અને એ જો ભાગ આપણે જલ્દી ખીલવીએ ને, એને જલ્દી સક્રિય ન બનાવીએ બાળકની અંદર, તો એની પાછળ બ્રેઇનનું એક મોટું ભાગ છે જેના જેની અંદર ખૂબ મોટી ઊંડી શક્તિઓ પડેલી છે. અને આ બાળકને આપણે જલ્દી શબ્દનો ગુલામ નહીં બનાવીએ તો એ બ્રેઇનનો ભાગ જાગી શકશે જેની અંદર ખૂબ જુદી જુદી શક્તિઓ, વિવિધ શક્તિઓ પડેલી છે. તો એક રીત છે સ્ટોરી ટેલિંગ, કે એને વાર્તા આપણે કરીએ, અને જ્યારે વાર્તા કરીએ તો ખાલી વાર્તા ન કરીએ, એ વાર્તા એવી રીતે કરીએ કે એની આંખની સામે પિક્ચર ઊભું થાય, અને પિક્ચર ઊભું થાય એની સાથે એ વાર્તાની યોગની દ્રષ્ટિએ કઈ રીતે આપણે ઇન્ટરપ્રિટેશન કરીએ એ પણ એની સામે કરવું, ભલે એને સમજમાં ન આવે. સપોઝિંગ આપણે વાત કરતા હોય સ્નો વ્હાઈટ એન્ડ ધ સેવન ડ્વોર્ફ્સની, તો એની અંદર શરૂઆતની અંદર એક રાણી હોય છે, એ નિટિંગ કરતી હોય છે, એક નીડલ એના સ્કિનને પ્રિક કરે છે, ત્યાંથી લોહી નીચે બરફ ઉપર પડે છે, અને એ રાણી એનું ધારણા શક્તિનો ઉપયોગ કરે છે. એ કઈ રીતે કહે છે કે મને એક એવી છોકરી આપો, હા, જેની ચામડી આ સ્નો જેવી છે, આ બરફ જેવું સફેદ છે, જેના ગાલ આ લોહી જેવા લાલ છે, જેના વાળ આ ખુરશી ઉપર બેઠું છું એવા કાળા છે, એવું એક એ ધારણા કરે છે અને એ ધારણા સાચી બને છે. તો જીવનની અંદર ધારણા શક્તિથી આપણને જે જોઈએ એ કેમ ઉપલબ્ધ કરવું એ આ વાર્તા વાત કરે છે. આ યોગની વાત છે. સ્નો વ્હાઈટ કંઈક એમ જેવી તેવી વાત નથી, એ યોગની ગહેરાઈની વાત સ્નો વ્હાઈટ એન્ડ ધ સેવન ડ્વોર્ફ્સમાં છુપાયેલું છે. તો એ વાર્તા કરવું, એ પિક્ચર એની આંખની સામે કરવું અને એની અંદર યોગની જે છુપાયેલા રહસ્ય છે એ પણ એને સમજાવી દે, તો એને ખ્યાલ આવશે કે મારી અંદર આ શક્તિઓ પડેલી છે અને કઈ રીતે એને જીવનની અંદર વિકસાવવા દેવા. બીજું, બધાયના જીવનમાં ટેન્શન આવે છે, ખૂબ ટેન્શન આવે છે, દુઃખના સાયકલ્સ આવે છે, પીડા આવે છે, તો નાનપણથી એ બાળકને કેમ ટેન્શન ખંભવું, નર્વસ સિસ્ટમને કેવી રીતે તૈયાર કરવું, અંદરની ગ્રંથિઓને કઈ રીતે તૈયાર કરવું કે એ વધારે ને વધારે ટેન્શન ખમી શકે. ગુરજેફ આને વોલન્ટરી સફરિંગ કહેતા હતા. એને આપણે સફરિંગ નથી આપવું પણ એ જાતની નાની નાની ટ્રેનિંગ આપીએ કે અંદરનું નર્વસ સ્ટ્રક્ચર એકદમ સ્ટ્રોંગ બને, કે જીવનમાં કદાચ એને બિઝનેસ લોસ આવે, કોઈનું ડેથ થઈ જાય, કંઈ પણ ટેન્શન્સ એને જીવનમાં આવે એ ટેન્શનને એ પચાવી શકે. અને યોગ કહે છે કે ટેન્શનને આપણે અટેન્શનથી પચાવી લઈએ છીએ, તો આ રીત એને નાનપણથી શીખડાવી દેવું કે ટેન્શનને અટેન્શનથી કઈ રીતે પચાવવું. બીજી અગત્યની વાત કે બાળકોને કોઈ દિવસ ઓર્ડર ન કરવા, એ આપણા નોકર નથી. મારા બૂટ લે આવો ને રસોડામાંથી આ કપ લે આવો ને આ ચોપડી અહીંયા મૂકી આવો ને મારા ચશ્મા લે આવો, આપણને ખબર નથી કે આ એટલું ખરાબ વર્તન આપણે કરીએ છીએ બાળકો સાથે. તો એને કોઈ દિવસ ઓર્ડર ન કરવા, બૂટ જોઈએ તો ઉઠીને બૂટ લઈ આવવા, અને કદાચ બાળકને કંઈ જોતું હોય તો કંઈ વાંધો નહીં, એને આપણે ઉઠીને એની માટે લઈ આવવા. એમ નહીં સમજવું કે એ નાનો બાળક છે તો એનું કામ આપણે ન કરી શકીએ. તો ખાસ એ બહુ મહત્વનું પોઈન્ટ છે કે ડોન્ટ ઓર્ડર યોર ચિલ્ડ્રન. હવે જેમ આપણે 15મે વર્ષે જ્યારે સેક્સ એનર્જી ખીલે છે અને સરખી સમજણ આપીએ છીએ સેક્સ એનર્જી, એની સાથે સ્ત્રી પુરુષનું સંબંધો કઈ રીતે ખીલે છે, સ્ત્રી પુરુષનું સંબંધ શું છે દુનિયાની અંદર એ પણ એને સમજાવી દેવું. હાઉ ટુ રિલેટ ઇન લાઈફ, હાઉ ટુ રિલેટ ઇન મેરેજ, હાઉ ટુ રિલેટ ઇન રિલેશનશિપ્સ, એ વસ્તુ બહુ મહત્વની છે. આ ચાલાકીનો વ્યવહાર નહીં પણ યોગની દ્રષ્ટિએ એને વ્યવહાર સમજાવવું કે સ્ત્રી શું છે, પુરુષ શું છે, સ્ત્રીની અંદર શક્તિઓ શું છે, પુરુષમાં શક્તિઓ શું છે, એ કઈ રીતે એકબીજાના પૂરક બને છે. હા, અને એ જ્યારે સેક્સ એનર્જી ખીલે છે ત્યારે આ બધી વાતથી આંધળો હોય છે, તો એ વસ્તુ એને ધીમે ધીમે જો આપણે સમજાવી શકીએ તો એનું જે લગ્ન જીવન આગળ બનશે, એનું જે રિલેશનશિપ્સનું જીવન બનશે, એમાંથી એક અદ્ભુત યોગ ખીલી શકશે જો એને સરખું આ સમજણ આપણે આપવામાં આવે. બીજું, એને એ પણ શીખડાવવું જોઈએ કે જે કંઈ કાર્ય આપણે કરતા હોય છે જીવનની અંદર એનાથી બીજા લોકોને કાં તો સુખ પહોંચે છે કાં તો દુઃખ પહોંચે છે, અને કોઈને પણ દુઃખ પહોંચાડવાનો આપણને હક નથી. અને જો જીવનની અંદર આપણે કોઈને દુઃખ ન પહોંચાડીએ તો જીવન એક ફૂલની જેમ ખીલે છે, એક અંદરનું સમજણ એક જુદી રીતે ખીલે છે. આમાં સૌથી અગત્યની વસ્તુ છે કે કેમ કોઈને ના પાડવું. વ્યવહારની અંદર આપણને ના પાડવું પડે છે, ઘણા લોકોને ના પાડવું પડે છે, આની ના હોય તેની ના હોય. તો જ્યારે ના પાડવું પડે છે ત્યારે બીજા લોકોને દુઃખ થાય છે. કોઈ મને જમવા બોલાવે છે, હા, અને મારે જઈ શકાય એવું જ નથી, મારે ના પાડવું પડે છે, પણ એને દુઃખ થાય. તો કઈ રીતે હું ના પાડું જેનાથી મારું એ કામ બને અને એને દુઃખ પણ ન થાય. તો આની ઉપરથી એક પ્રસંગ યાદ આવે છે. મારિયો પુઝોએ એની બહુ પ્રખ્યાત નોવલ ગોડફાધરમાં એક પ્રસંગનું વિવરણ કર્યું છે કે ગોડફાધર હતા, જે એક મોટા માફિયા ગેંગના હેડ હતા, એનો જે એડવાઇઝર બહુ યંગ ટીમ હેગન કરીને હતો, નવો નવો એડવાઇઝર બનેલો અને નવી નવી રીતે કઈ રીતે ગોડફાધરને એડવાઇસ આપવું એ શીખતો હતો. એમાં ઘણા લોકો ગોડફાધરને મળવા માગતા હતા, એટલે એ લોકોએ એને પૂછ્યું કે અમે મળવા માંગીએ છીએ. તો એને કીધું કે નહીં, હમણાં ગોડફાધર નહીં મળે તમને. એટલે એ તો ગોડફાધરના બહુ જૂના મિત્ર હતા, એટલે એ લોકો તો જાતા હતા કે ભલે અત્યારે અમે ગોડફાધરને નહીં મળીએ, પણ જાતા જાતા એ લોકોએ એને કીધું કે તું ઘણું બધું શીખ્યો ગોડફાધર પાસેથી, પણ તને હજી ના કેમ કેવું એને શીખડાયું નથી લાગતું. તો એ દિવસે સાંજે જ્યારે ગોડફાધર સુવા જાતા હતા, ત્યારે આ ટીમ હેગન ગોડફાધર પાસે જાય છે કે હાઉ ડુ યુ સે નો, ના કેમ કેવું. તો ગોડફાધર કહે છે કે યુ સે નો એઝ ઇફ યુ આર સેઈંગ યસ. ના એવી રીતે બોલાય છે જેવું કે તમે હા જ કીધું છે. એ સામેવાળી વ્યક્તિને એમ અંદર લાગતું જ નથી કે આને ના કીધું છે. તો એ રીતે આપણે બાળકને જો આ ના કેમ બોલવું જો શીખડાવી દઈએ, તો જીવનની અંદર એ કોઈ બીજાને દુઃખ કોઈ દિવસ પહોંચાડશે જ નહીં, અને જાણે કે પાણી ઉપર ચાલીને એનું જીવન નીકળી જાય છે એવી રીતે એ નીકળી જશે. આજે જે જમાનો છે આપણી સામે, એ ઇન્ફોર્મેશનનો એક્સપ્લોઝનનો જમાનો છે, નોલેજનો જમાનો છે, જ્ઞાનનો જમાનો છે, કેટલું વધારે આપણે જાણી શકીએ એનો જમાનો છે. તો આ યુગમાં જે બાળક મોટા થવાના, એ આ ઇન્ફોર્મેશનના એક્સપ્લોઝનથી વંચિત ન રહી શકે, એમાં ભાગરૂપ એને થવું જ પડે. છતાંય આની અંદર આપણા જે ઋષિઓની વાત હતી એ ખોવાઈ ન જવું પડે, કે એ સ્વભાવની વાત છે, એ અંદરની વાત છે, અને એ જો ખોવાઈ જશે તો આપણી જે સંસ્કૃતિ છે એ આ ઇન્ફોર્મેશન એક્સપ્લોઝનમાં ખોવાઈ જશે. એની ઉપરથી શ્વેત કેતુ અને ઉદાલકની વાત યાદ આવે છે, જે આ વસ્તુનું બરાબર ઉદાહરણ છે. શ્વેત કેતુ નાનો હતો ત્યારે એના પિતા, જે મોટા ઋષિ હતા ઉદાલક, એમને ગુરુકુલમાં જ્ઞાન માટે મોકલે છે. શ્વેત કેતુ 10 વર્ષ 12 વર્ષ ગુરુકુલની અંદર ગુરુના ચરણોમાં જાત જાતનું જ્ઞાન શીખે છે. આજનો જમાનો કહીએ તો મેથેમેટિક્સ, ટેકનોલોજી, કોમ્પ્યુટર, એસ્ટ્રોલોજી, એસ્ટ્રોનોમી, બધું જ્ઞાન શ્વેત કેતુએ 10-12 વર્ષમાં ગ્રહણ કરી લે છે. અને શ્વેત કેતુને એકદમ અકળ આવી જાય છે એ જ્ઞાનનું. એને એમ લાગે છે કે દુનિયામાં જે કંઈ શીખવા જેવું હતું એ બધું મેં શીખી લીધું. જેવી આપણી હમણાં હાલત છે, હાથમાં આપણને કોમ્પ્યુટર છે, એટલે આપણને એમ લાગે છે કે દુનિયામાં જે કંઈ શીખવા જેવું હતું એ આપણા કોમ્પ્યુટરની અંદર પડેલું છે, કંઈ બીજું આપણે શીખવાની જરૂર નથી. તો એ 10-12 વર્ષ ગુરુકુલની શિક્ષા લઈને શ્વેત કેતુ ઘરે જાય છે. વહેલી સવારનો ટાઈમ છે, સૂર્ય ભગવાન અસ્તાચલમાંથી ઉગી આવે છે, આકાશમાં લાલિમા છાય છે, અને જ્યારે આકાશમાં લાલિમા હોય છે અને એની સામે કોઈ ચાલતું આવે છે, ત્યારે એમનું ઓરા, એની શરીરની આજુબાજુનું ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ દેખાઈ આવે છે. ઉદાલક ગાયનું દોહન કરતા હતા અને એને જોયું કે દીકરો આટલા વર્ષો પછી ગુરુકુલમાંથી પાછો ફરે છે, અને આ લાલિમાની ઝાંખીની અંદર એમને દેખાયું કે એમની ચાલમાં અકડ છે, એમની ઓરામાં અકડ છે, એની આભામાં અકડ છે, અને આ જ્ઞાનનું અકડ છે. શ્વેત કેતુ આવ્યો, પગે પડ્યો અને ઉદાલકે પૂછ્યું કે ગુરુકુલમાં તું શું શીખ્યો? તો એમને કીધું કે હું મેથેમેટિક્સ શીખ્યો, સાયન્સ શીખ્યો, કોમ્પ્યુટર શીખ્યો, એસ્ટ્રોનોમી, એસ્ટ્રોલોજી, જે કંઈ આ દુનિયામાં જાણવા જેવું છે મેં બધું શીખી લીધું. તો શું ઉદાલકે પૂછ્યું કે આ બધું તો બરાબર છે, આ બધું તું જાણ્યું બહુ સારી વાત છે, પણ તારા ગુરુએ તને એ વાત શીખડાવી, એ એક વાત જે એક જાણવાથી આ બધું જ્ઞાન એની મેળે આવે છે, જે એક વસ્તુ જાણવાથી કોઈ બીજી વસ્તુ જાણવાની જરૂર નથી પડતું, એ એક વસ્તુ તને શીખડાવી? તો શ્વેતકેતુ જરા અંદર જોયે છે, ઈમાનદાર હતો. એને કીધું કે ના, એ એક વસ્તુ નથી જાણતો, જે જાણવાથી આપણે એની મેળે બીજું બધું આપણે જાણી લઈએ છીએ, જે જાણવાથી કંઈ બીજું બાકી રહેતું નથી જાણવા જેવું. એ શું છે? તો ઉદાલક કહે છે કે હું તને નહીં શીખડાવું, તું પાછો જા ગુરુકુલમાં અને તારા ગુરુને કહે કે તારી શિક્ષા અપરિપક્વ છે, હા મને સરખું શીખડાવ. તો શ્વેત કેતુ પાછો ફરે છે અને એના ગુરુને પૂછે છે કે આ કઈ વસ્તુ? તો એનો ગુરુ કહે છે કે એ વસ્તુ તો તારો અંદરનો સ્વભાવ છે, અને એ તારો અંદરનો સ્વભાવ તારે તારી મેળે જ જાણવું પડે, હું તને ન શીખડાવી શકું. તો એ કહે છે કે કઈ રીતે હું મારો સ્વભાવને જાણી શકું? તો ગુરુ કહે છે કે આ લે, આ 10 ગાય છે, તું આ ગાયને ચરવા લઈ જા, જંગલમાં જા, આ ગાયને ચરવા લઈ જા, જ્યારે આ ગાય 100 ગાય થઈ જાય ત્યારે તું પાછો મારી પાસે આવજે. શ્વેત કે તું 10 ગાયને લઈને જંગલમાં જાય છે ગાયોને ચરાવવા. દિવસો નીકળે છે, મહિનાઓ નીકળે છે, વર્ષો નીકળે છે, ધીમે ધીમે 10માંથી 15 ગાય, 20 ગાય, એમ ધીમે ધીમે 100 ગાય થઈ જાય છે. આમ કરતાં કરતાં 5-7 વર્ષ નીકળી જાય છે. એ 5-7 વર્ષની અંદર શ્વેતકેતુ ભૂલી જાય છે કે આ શીખ્યો તો, તે શીખ્યો તો, કારણ કે ગાયોની જોડે રહી રહીને ત્યાં કોઈ જ્ઞાનની જરૂર જ નથી એમને જંગલની વચ્ચે. એમને તે આજનું ખાવાનું ક્યાંથી મળવાનું, ગાયનું ચારો ક્યાં સારું છે, એટલું જ જાણવાની જરૂર છે. એ ધીમે ધીમે એની અંદર જેટલા વિચારો હતા, જેટલા ભાવનાઓ હતા, જેટલા તરંગો હતા, એ બધા ધીમે ધીમે શાંત થઈ જાય છે. એનું હોવાપણું એ ગાય બરાબર થઈ જાય છે, ગાયની સાથે રહેતા રહેતા. અને જ્યારે અંદરનું મન શાંત થાય છે, જ્યારે અંદરના વિચારો શાંત થાય છે, જ્યારે અંદરના ભાવ શાંત થાય છે, જે ખીલે છે એ અંદરનો રિયલ ભાવ, સ્વભાવ. અને શ્વેતકેતુ જે 12 વર્ષ ગુરુકુલ શિક્ષામાં ન શીખી શક્યો, એ 5 વર્ષ ગાયો જોડે રહી અને એની મેળે શીખી ગયો. એ ગાયોને લઈ અને પાછો આવે છે ગુરુ પાસે કે મને ખ્યાલ આવી ગયો કે મારો સ્વભાવ શું છે. તો આ શિક્ષણ આ ટેકનોલોજીના જમાનામાં એ ક્યાંક એટલું દૂર વયું જાય છે, પણ જ્યારે આપણે આપણા બાળનો ઉછેર કરીએ, બાળકોનો ઉછેર કરીએ, તો આપણે ખ્યાલ રાખવો પડે કે આ જે ઋષિમુનિઓનું જે શિક્ષણ હતું આપણા સ્વભાવનું, એ વસ્તુથી આપણા બાળક દૂર ન રહે. સ્વભાવ એટલે સ્વનો ભાવ, એના પોતાનો હોવાપણાનો ભાવ, અને એ હોવાપણું 1000 વર્ષ જૂનું છે. એ એનું રિયલ સેલ્ફ છે, એ નામ નથી, કોઈ આઇડેન્ટિટી નથી, એ કંઈક બીજું છે જે દિવ્ય છે. તો એ આ જમાનામાં કઈ રીતે આપણે આ બાળકને આપણે શિક્ષણ આપશું કે એ પોતાની મેળે આ સ્વનો ભાવને શોધી શકે? તો એનો સૌથી સરળ ઉપાય છે 3-step rhythmic breathing. આ 3-step rhythmic breathing શું છે? તો એક એ નેચરલ બ્રીધિંગ છે. જ્યારે બાળક જન્મ લે છે ત્યારે એનું શ્વાસ કુદરતના લયમાં ચાલતું હોય છે, એ સ્પીડમાં ચાલતું હોય છે, કારણ કે એની અંદરની ક્રિયાઓ વિકસિત થવામાં છે. ધીમે ધીમે એની શ્વાસની સ્પીડ ઘટતી જાય છે. એક તબક્કો એવો આવે છે કે શ્વાસ લયમાં છે પણ એની સ્પીડ હવે મિનિટના 12 થઈ જાય છે. આ ટાઈમે જ્યારે એ બાળકને કહેવામાં આવે છે કે આ કર, આ ન કરવું, એને સ્કૂલમાં આપણે મોકલીએ છીએ, સ્કૂલમાં એને એટલો આટલો બધો એજ્યુકેશનનો ભાર આવે છે, ત્યારે જે પહેલી વસ્તુ એ બાળકમાં બગડે છે એ છે એનો શ્વાસ. જે કુદરતની લઈને એ આવેલો એના શ્વાસની અંદર, એ લય બગડી જાય છે અને ધીમે ધીમે શ્વાસ કંઈક બીજું રૂપ લઈ લે છે. જે કોઈ વિચાર એના મનમાં ચાલતા હોય છે, એના બ્રેઇનમાં ચાલતા હોય છે, જે કોઈ ભાવ એના હૃદયમાં ચાલતા હોય છે, શ્વાસ તરત જ એ આકાર લઈ લે છે. એટલે એનો શ્વાસ હવે નેચરલ નથી રહ્યો, એના મૂળ પ્રમાણનો એનો શ્વાસ છે, એના ભાવ પ્રમાણનો અને વિચાર પ્રમાણનો. હવે જો એ શ્વાસ ફરીથી આપણે લયમાં લઈ આવી શકીએ, જે ઓરિજિનલ લય લઈને જ આવેલો હતો, તો મૃત્યુ પહેલાં જે એનો સ્વનો ભાવ હતો, જે એનો સ્વભાવ હતો, એ બાળક એની મેળે જાણી શકશે. કારણ કે આ લય લઈને આવેલો હતો, અને એ જો એ જાણી શકે તો હજારો વર્ષમાં એ બાળક શું હતો એ પોતે એ જાણી શકશે. આ બહુ અદ્ભુત ક્રિયા છે. તો આ થયું 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ. પહેલું સ્ટેપ છે કે કઈ રીતે શ્વાસ લેવું. તો છાતી અને પેટ ભેગા લેવું. હવે બાળકની અંદર આ બહુ ઇઝી છે. લગભગ આપણે મોટા થાય છે ત્યારે આપણું છાતી ચાલતું નથી, ખાલી પેટ ચાલતું હોય છે શ્વાસ લેતી વખતે. પણ બાળકની અંદર બેઉ ચાલતા હોય છે. એટલે આપણે ખાલી એ જોવાનું છે કે જ્યારે પણ એ શ્વાસ લે ત્યારે છાતી અને પેટ ભેગા ચાલે, છાતી ઓછું ચાલે અને પેટ વધારે ચાલે એવું બને નહીં. એવું જો હોય તો હાથ મૂકી અને એને શ્વાસ લેવડાવો. 2-5 દિવસ આમ કરશું, પછી એને મ્યુઝિક સાથે શ્વાસ લેવડાવશું. મ્યુઝિક આ રીતે છે. શ્વાસ લેવાનું, 5-6 એટલે મૂકવાનું, 4 આપણે ગણતા નથી, કારણ કે શ્વાસ લઈએ છીએ અને શ્વાસ મૂકીએ છીએ એ બે વચ્ચે એક નાનો ગેપ છે. જો ગણવા ગયા તો એ ગેપ લાંબો થઈ જાય છે. તો 1-2-3 શ્વાસ લેવું, 5-6 મૂકવું, આ રિધમ છે. આ રિધમ હજારો વર્ષથી એક ગુરુ શિષ્ય પરંપરામાં ગુપ્ત રાખવામાં આવેલું હતું. અમારા ગુરુ શ્રી તાવરિયાજીએ પહેલી વાર આ રિધમને પબ્લિક માટે બહાર પાડ્યું. આ બહુ અદ્ભુત રિધમ છે. જો બાળકના શ્વાસમાં આ રિધમ 7 વર્ષની ઉંમરથી જો બેસાડવામાં આવે તો તાવડિયાજી કહેતા હતા કે એ બાળકને બીજું કંઈ પણ જીવનમાં શીખડાવવાની જરૂર નથી, એ બાળક એની મેળે પોતાનો સાચો રસ્તો જીવનમાંથી કાઢી લેશે. 3 સ્ટેપ એટલે શીખવાના 3 પગદંડિયા, 3 પગથિયા. પહેલું છે કઈ રીતે શ્વાસ લેવું, બીજું છે કેટલું શ્વાસ લેવું, અને ત્રીજું છે રિધમમાં શ્વાસ લેવું. તો કઈ રીતે શ્વાસ લેવું, તો છાતી અને પેટ જ્યારે પણ આપણે શ્વાસ લઈએ એ ભેગા ચાલવા જોઈએ. તો બરાબર આપણે હાથ મૂકીને જોઈએ કે જ્યારે પણ બાળક શ્વાસ લઈએ છે ત્યારે જેટલું એનું પેટ ચાલે છે એટલું જ છાતી ચાલે. જેમ માણસની ઉંમર વધતી જાય છે એમ છાતીથી શ્વાસ લેવાનું બંધ કરે છે અને ખાલી પેટથી લે છે. તો આ બાળકને એ ન થાય, એનું છાતી બંધ ન થાય એવી રીતે આપણે હાથ મૂકીને જોઈએ કે જ્યારે એ શ્વાસ લે ત્યારે છાતી અને પેટ ઉપર આવે, અને જ્યારે એ શ્વાસ કાઢે ત્યારે છાતી અને પેટ ભેગા નીચે જાય. જેટલું છાતી ફૂલે એટલું જ પેટ ફૂલવું જોઈએ, જરા પણ વધારે નહીં. આ છે કઈ રીતે શ્વાસ લેવું. આ શીખવા માટે કદાચ આપણે થોડા દિવસ બાળકને કેવું પડશે કે જ્યારે પણ આપણે શીખડાવીએ છીએ ત્યારે એ ઘેરી શ્વાસથી આ પ્રયોગ કરે. બાળક આ જન્મ લેતી વખતે આ જ રીતે શ્વાસ લેતો હતો એટલે એને બહુ જલ્દી આ શીખી જશે. એટલે જ્યારે એ શીખી જાય ત્યારે આપણે 2nd સ્ટેપ કરવાનું, 2જું પગથિયું, કે શ્વાસનો જથ્થો નોર્મલ કરવાનો. એને કહેવાનું કે હવે ડીપ બ્રીધિંગ કરવાની જરૂર નથી, હવે જે નોર્મલ શ્વાસ લે છે એટલો જ શ્વાસનો જથ્થો લે, પણ એની સાથે છાતી અને પેટ બેઉ ભેગા ઉપર અને નીચે જવા જોઈએ. ફરીથી હાથ મૂકીને જોવાનું કે છાતી અને પેટ શ્વાસ લેતી વખતે ઉપર જાય છે અને શ્વાસ કાઢતી વખતે નીચે જાય છે, પણ આ વખતે મૂવમેન્ટ જરા ઓછું હશે, ઘેરી શ્વાસ જેટલું એક્સપેન્ડેડ મૂવમેન્ટ નહીં હોય. આ 2જો તબક્કો છે. 3જો તબક્કો, આપણે ટેપ ચલાવી અને ટેપ સાથે એને કઈ રીતે રિધમમાં શ્વાસ લેવું એ શીખડાવી દઈએ. એક વખત બાળક આ શીખી ગયા પછી એને રોજ રાતે એ ટેપ સાથે સુવડાવવું ગોલ્ડન લાઇટના પ્રયોગ દ્વારા. એ શ્વાસ લે ટેપ સાથે, બે આંખની વચ્ચે ગોલ્ડન લાઇટ લે અને ધીમે ધીમે એ સૂઈ જાય. આ રીતે જો આપણે કરશું તો જે કંઈ આપણે બાળકને શીખડાવવા માંગીએ છીએ એ આ 3 સ્ટેપથી એની મેળે એ શીખી જશે. હવે કંઈક એવું બને કે આપણા બધાય પ્રયાસો છતાં પણ એવું બને કે કોઈક બાળક ન માનતું હોય, એ બીજા બધાને હાનિ પહોંચાડતું હોય, નાની નાની વાતમાં ક્રોધ કરતો હોય, એ એકદમ જિદ્દી હોય, તો એ બાળકને આપણે કઈ રીતે ટેકલ કરશું? તો એમાં પણ આ 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગના મ્યુઝિકનો આપણે ઉપયોગ કરી શકીએ. રાતે જ્યારે એ બાળક લગભગ સૂવાની તૈયારીમાં હોય કે સૂઈ ગયો હોય ત્યારે આપણે મ્યુઝિક વગાડશું અને ધીમે ધીમે એના માથા ઉપર હાથ ફેરવશું અને એકદમ સોફ્ટલી એના કાનમાં કહેશું કે તું તો બહુ સારો બાળક છે, તું કોઈ તોફાન નથી કરતો, તું કોઈ બીજાને હાનિ નથી પહોંચાડતો. આ એક વિસ્પરિંગનો પ્રયોગ છે વિથ ધ મ્યુઝિક ઓફ 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ. આ રીતે જો આપણે કરીએ તો કોઈક જે એવા પ્રસંગે જે બાળકો નથી માનતા અને જરા જિદ્દી થઈ જાય છે કે જેનું ટેમ્પર બેડ થઈ જાય છે, જે બીજાને હાનિ પહોંચે છે, એ ધીમે ધીમે ફરીથી રિધમ એન્ડ બેલેન્સમાં આવી જશે. જે લોકોને આ 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ અને બીજી બધી તાવડિયાજીની યોગ વિધિઓ બરાબર શીખવું હોય તો જરૂરી છે કે તાવડિયાજીને કોઈ પણ નજીકના સેન્ટરને કોન્ટેક્ટ કરે અને આ વિધિઓ ત્યાં કાયદેસર રીતે શીખી લે.